પ્રવચન નંબર 44 25/87 55 મિનિટ સમયસાર ગાથા 320 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય
થઈ ગયો કે અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય પાનો 147 સમયસાર ગાથા 320 એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચન ત્યાં વળી કોઈ કહે વચનમાં બરાબર છે ત્યાં વળી કોઈ કહે એક ઇન્દ્રિય આદિની રક્ષા કરો હિંસા ન કરો એ જૈનનો માર્ગ છે સમાધાન બાપુ એ બધા વ્યવહારના વચનભાઈ બાકી શું તું અન્ય જીવની રક્ષા કરી શકે છે કદીય નહીં હો એ તો તે કાળે હિંસા થવાની નથી જ રક્ષા થવાની છે તેને જ્ઞાન જાણે છે તે પણ પરજીવની રક્ષા થાય એની અપેક્ષા રાખીને જ્ઞાન થાય છે એમ નથી નો અર્થ જ્ઞાન તો સ્વતંત્ર જ્ઞાનથી થાય છે હુંની રક્ષાનો ભાવ આવ્યો માટે એ જ્ઞાન થાય છે એમ નથી તે પણ પરજીવની રક્ષા થાય એની અપેક્ષા રાખીને જ્ઞાન થાય છે એમ નથી નિરપેક્ષ છે જ્ઞાન જ્ઞેયથી નિરપેક્ષ ઉત્પાદ પ્રગટ થાય છે પર જ્ઞેયની દયાના પરિણામની એને અપેક્ષા નથી આવું અલૌકિક સત્યનું સ્વરૂપ છે જ્ઞાન નિરપેક્ષ પ્રગટ થાય છે જ્ઞેયથી નિરપેક્ષ છે અને જ્ઞાયક સ્વભાવથી પણ નિરપેક્ષ છે સત અને કોઈની અપેક્ષા જ્ઞાનની પર્યાયના ઉત્પાદને નથી આવું અલૌકિક સતનું સ્વરૂપ છે આ પર્યાય જે સત કહીને એનું અલૌકિક આવું સ્વરૂપ છે પરની અપેક્ષા વિના જ્ઞાન પ્રગટ થઈ જાય છે પરને જાણનારું જ્ઞાન એમાં પરની અપેક્ષા નથી શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે રવિ ઉપજી રવિ મરઈ બંધુ રમોકુ કરે જીવ પરમથે જોઈયા જીવ એવો ભણી શ્રી જયશંકરાચાર્યની ટીકામાં આ લીધું છે કે આ ટીકા અત્યારે અમૃતચંદ્રાચાર્ય ચાલે છે અને અમૃતચંદ્ર સુરીની ટીકામાં આ શ્લોક યોગેન્દ્રદેવનો નથી, પણ જયશંકરાચાર્ય ભગવાનની જે ટીકા 320ની છે એની અંદર આ શ્લોક લીધો છે, એટલે ઉપરથી ગુરુદેવે આમાં એ શ્લોક લીધો છે. શ્રી જયશંકરાચાર્યની ટીકામાં આ લીધું છે કે જીનવર એમ કહે છે કે કહે છે એમ કહ્યું ને ભાઈ, એ તો વાણીના કારણે આવે છે, પણ ભગવાન તે કાળે નિમિત્ત છે તો કહ્યું કે જીણવર એવું ભણી ભગવાન છે માટે વાણી આવે છે એમ નથી. ભગવાનને કારણે વાણીની ક્રિયા થાય છે એમ નથી, વાણીની ક્રિયા થાય છે ત્યારે ભગવાનને ના કરતા છે. વાણી નીકળે છે ત્યારે વાણી કાર્યરૂપે થઈ કરું, પણ આ થાય છે માટે આ કરતા બને છે ભગવાન એમ નથી. એમ છદ્મસ્થને પણ વાણી નીકળે છે, તો વાણીનું કાર્ય થયું માટે આત્માએ વાણી કરી એમ છે નહીં. બધા માટે સરખો નિયમ છે, વાણી વાણીના કારણે થાય છે, જ્ઞાન જ્ઞાન રૂપે પ્રગટે છે. બસ એમ કે છે ઝીણવર એવું ભણ્યું ભગવાન છે માટે વાણી આવે છે એમ નથી. વાસ્તવમાં જેમ ભગવાન છે ઉપાદાન રૂપે, તેમ વાણી પણ તે કાળે સ્વતઃ વિદ્યમાન છે, એનું ઉપાદાન એના માનાનું ઉપાદાન અનામાં. છતાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે ઓમકાર ધ્વનિ કોની હોય કે ભગવાનની હોય, બસ એટલું જ. ઓમકાર ધ્વનિ બીજાની ચંદ્રને ન હોય એટલું જ. કોઈના કારણે કોઈ છે એમ છે જ નહીં. ભગવાનના કારણે વાણી નથી અને વાણીના કારણે ભગવાન નથી. ભગવાનના કારણે જ્ઞાન નથી ને વાણીના કારણે જ્ઞાન નથી. જ્ઞાન એ નિરપેક્ષ, વાણી નિરપેક્ષ, ભગવાન વિકાળ દ્રવ્ય નિરપેક્ષ. 66 દિવસે ગૌતમ ગણધર આવ્યા માટે વાણી ખરી, એ બધા ઉપચારના વ્યવહારના કથનો છે. એ વાણીનો એનો સકાળ ખરવાનો નહોતો, ત્યાં સુધી સામે એ પ્રકારનું યોગ નિમિત્ત પણ તરીકે નહોતું. ત્યાં એની યોગ્યતા જીલનારો આવ્યો ને અહીંયા વાણીનો સકાળ, એ બેનો સંકાળ દેખીને કરતા કર્મની ભ્રાંતિ જીવને થાય છે કે ગણધર આવ્યા માટે વાણી ખરી. અને વ્યવહારી જનની અંદર વ્યવહારની વાતો એમ જ થાય કે જ્યાં સુધી ગણધર ભગવાન નહોતા યોગી વ્યક્તિ ત્યાં સુધી વાણી ન કરી, અને ગૌતમ ભગવાન આવ્યા એટલે વાણી કરી, એટલે વાણી જાણે ગૌતમ ગણધરને કારણે કરી એવી ભ્રાંતિ થઈ જાય છે. ભાષા તો વ્યવહારી જનમાં વ્યવહારની જ હોય, નિશ્ચયની ભાષા તો હોય નહીં ઘડીએ ઘડીએ. કોઈ છે માટે એમ છે નહીં, કોઈ કોઈને કારણે નથી, એ તો સર્વોત્કૃષ્ટ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે જીણવર એવું મળે. સર્વોત્કૃષ્ટ નિમિત્ત કોનું હોય? દિવ્યધનિમાન કે તીર્થંકર પરમાત્માનું હોય, અથવા સામાન્ય કેવડીને પણ વાણી કરે તો એને નિમિત્ત કહેવાય. બસ ઉત્કૃષ્ટ નિમિત્ત બતાવે, નિમિત્તનું જ્ઞાન કરે, એમાં કરતા રીતે વિકસાતી નથી કે. હવે આગળ જીનવર કહે છે કે હે યોગી, યોગને આત્મામાં જોડનાર, એટલે કે યોગ એટલે ઉપયોગ, ઉપયોગને આત્મામાં જોડનાર હે યોગી, યોગ અને યોગી, યોગ એટલે ઉપયોગનું આત્મામાં જોડાવવું તે યોગ, અને બેને અભેદ કરો તો યોગી થઈ જાય, જેમ ધ્યાતા કહેવાય એમ. યોગને એટલે ઉપયોગને આત્મામાં એટલે નાયકમાં જોડનાર હે યોગી, પરમાર્થે જીવ બચતો પણ નથી, મરતો પણ નથી, ને બંધ અને મોક્ષને પણ કરતો નથી. આ શું કે છે કે પરમાર્થ એ નિશ્ચયથી જોવામાં આવે, આત્મા અનાદી અનંત છે, કે આત્માનો ઉત્પાદ ન હોય ને આત્માનો વ્યય પણ ન હોય, અને પર્યાયમાં ઉપજતો નથી ને પર્યાયમાં મળતો નથી આવશે, ને બંધ અને મોક્ષને પણ કરતો નથી, ભાવબંધને અને ભાવ મોક્ષને પણ કેવળ જ્ઞાનને આત્મા કરતો નથી. આ જીણવર એમ કહે છે, આ કોઈ સાધારણ પુરુષની વાત નથી, સર્વજ્ઞ ભગવાન ત્રણ લોકનો નાથ એની નિવેદનીમાં આવ્યું છે કે કોઈ પણ આત્મા કદી પણ કોઈ પણ કાળે કોઈ ક્ષેત્રે બંધને મોક્ષને કરી શકતો નથી. થાય એને જાણવું એ પ્રત્યેક જીવનો આત્માનો સ્વભાવ છે, કરવું આત્માના સ્વભાવમાં જ નથી. કરવાની વાત એ તો અજ્ઞાનીના ઘરમાંથી કલ્પનામાંથી ઉત્પન્ન થયેલી વાત છે, જાણવું એ સ્વભાવ છે. ધ્યાત્મને કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી. બંધને કરતો નથી, બંધ માર્ગને કરતો નથી, મોક્ષને કરતો નથી ને મોક્ષ માર્ગને કરતો નથી, એ તો જાણનાર છે બસ. આનો અર્થ જ આ થયો કે આત્મા જો જે જ્ઞાન માત્ર સ્વભાવ છે, આનો અર્થ ભાવાર્થ એમ છે કે આનો અર્થ આ થયો કે આનો નિચોડ એ આવ્યો કે આત્મા જે જ્ઞાન માત્ર સ્વભાવ છે એના તરફ જ્યાં જાણવાનું લક્ષ્ય થયું, રાગથી જુદો જ્ઞાન માત્ર આત્મા સ્વભાવ છે એને જાણવા તરફ જ્યાં ઉપયોગ થયો, લક્ષ્ય જ્ઞાયકમાં ગયું, ત્યાં કરવું બધું છૂટી ગયું. એકદમ મુદ્દાની વાત અહીં કરે છે કે આત્મા બંધમોક્ષને કરતો નથી એવું જ્ઞાન ક્યારે થાય છે અને કેમ થાય છે કે જ્યારે આત્મા રાગથી ભીન એવા નાયકની સન્મુખ થઈને નાયકને જ્યાં જાણે છે, એમ જાણવામાં આવ્યું કે જાણનારો તે હું છું, તો એ જ્ઞાનમાં નાયક અભેદ જણાણો ત્યારે એ જ્ઞાનમાં રાગ ભીન પણ જણાય છે. આનું નામ અનુભવ ને ભેદ જ્ઞાન છે. કર્મું બધું છૂટી ગયું, ક્યારે કર્મું છૂટી ગયું કે હું જાણનાર છું એવો અનુભવ થયો, રાગથી ભીન પડીને જ્ઞાનને અંદરમાં વાળીને જાણનારને જાણ્યો જ્યારે, ત્યારે જાણવા રૂપે પડ્યો પોતે, પોતાને જાણવા રૂપે ત્યારે કરવું બધું છૂટી ગયું, હું કરનાર છું એવું સલ્ય છૂટી ગયું, મિથ્યા બુદ્ધિ છૂટી ગઈ, રાગથી જુદો આત્માને જાણ્યો, જાણવાના કાળે જાણવા રૂપે પરણતા આવે કરવા રૂપે પરણવું બંધ થઈ ગયું, કરવું બધું છૂટી ગયું, રાગને હું કરું છું મોક્ષને કરવું છું બધું છૂટી
ગયું.
જાણનારો રહ્યો ને જાણનારને જાણ્યા કરે છે ને જાણવા રૂપે પ્રેમા કરે છે, પહેલા કરતા બુદ્ધિ રૂપે પરણતો હતો હવે જ્ઞાતા બુદ્ધિ પ્રગટ થઈ તો જાણવા રૂપે પરણે છે, પ્રેમીને જાણે છે અને પરિણામ પ્રગટ થાય છે ને જાણતો પરણે છે, પોતાની પરણતીને પરની પરણતીને જાણતો પરણે છે. આત્મા બસ એ જ્ઞાતા છે, જ્ઞાની છે. યાદ રાગથી ભીન જ્ઞાન માત્ર સ્વભાવ મારો છે એમની અંદરમાં ઉપયોગીઓને આત્મા જણાયો તો એ જ્ઞાયક થી રાગભીન છે એમ જાણવામાં આવ્યું. પેલા તો અનુભવના કાળે રાગથી ભીન ઉપયોગ અંદરમાં ગયો, નિર્વિકલ્પ ધ્યાનમાં આવી ગયું. પછી સવિકલ્પ દશામાં આવતા જે જાણનાર રૂપે હું એવું જાણવા રૂપે પરિણમન થયું તો આ રાગને પણ જ્ઞાન જાણે છે પણ રાગને હું કરું છું એવી મિથ્યા બુદ્ધિ છૂટી ગઈ. બંધમોક્ષને હું કરું છું મિથ્યા બુદ્ધિ છૂટી ગઈ, જાણવા રૂપે પરણવે છે. બસ આત્માને જાણતા જાણતા મોક્ષ થઈ જાય છે. એક જ ક્રિયા છે મોક્ષ માર્ગની, આત્માને જાણવા રૂપે જયારે પરિણમા કરે છે આત્મા એ પ્રણતિ રૂપે પરણમે કે ઉપયોગ રૂપે પરણમે. ઉપયોગ રૂપે પરણમે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ પ્રગટતા એવી થાય. પ્રણતિ રૂપે પરણમે કોઈ કોઈ વખતે ઉપયોગ રૂપે થાય તો એને થોડો ટાઈમ લાગે છે. પણ ક્રિયા તો એક જ છે. જાણનારને જાણવા રૂપે પરિણમા કરે એમાં વિતરાગતા પ્રગટ થાય છે, વધે છે અને પૂર્ણતા થાય છે. કરવાનું તો બધું ગયું પણ ખરેખર જાણવાનું પણ બધું
ગયું.
પરને જાણવાનું તો ગયું પણ પરિણામને જાણવાનું પણ ત્યારે પરિણામને જાણવા જાય છે તો સવિકલ્પ આવી જાય છે. માટે તો હું તો મારા ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્મા નહીં પાઉં છું. કરતો તો નથી, કરતા બધી તો ગઈ છે ચોથા ગુણસ્થાને. પણ આ ગુણસ્થાનના ભેદોને હું જાણું છું, મારા સ્વભાવમાં નથી. આત્માથી જે ભીન છે એ મને જણાતું નથી કે હવે સામાન ભગવાન આત્મા અંતર્દૃષ્ટિ વડે જોનારને એક ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા દેખાય છે. આ કોઈ ભેદ દેખાતા નથી. પર્યાય ત્યારે એકદમ નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે અને જાણનારને જાણવા રૂપે પ્રણમ્યા કરે છે. અંતર્મુખમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એક ક્ષણમાં સમ્યક દર્શન, વિશેષ સ્થિરતામાં ચારિત્ર, પૂર્ણ સ્થિરતામાં કેવળ સહજપણે થાય છે. પણ એ ધર્મ ધ્યાનને જાણવા રૂપે પરણતો નથી, શુક્લ ધ્યાનને જાણવા રૂપે પરણતો નથી અને પછી પણ કેવળ જ્ઞાનને જાણવા રૂપે પરણતો નથી. એ તો જ્ઞાયકને જાણવા રૂપે પરણે છે. કોઈ અલૌકિક સ્થિતિ છે. પરિણામના ભેદને નિદ્રાને મોક્ષને જાણે છે. આ કથન માત્ર છે, ઘણી ટીકી ભાષા.
જાણવાની કેટલી ઉપેક્ષા છે, પરિણામને જાણવાની કેટલી
કેટલી ઉપેક્ષા,
પોતાના પરિણામને જાણવાની ઉપેક્ષા.
પર્યાય મેરા ધ્યાન કર્યો તો
કરો.
મેં કિસ્કા ધ્યાન, મેં તો પૂર્ણાનંદ હું. એમાં રાગને કરવાની ને રાગનાને જાણવાની વાત તો ક્યાંય ગઈ. નિર્જરા ને મોક્ષના પરિણામ પછી કહેશે સાધક અવસ્થામાં નિર્જરાને જાણે છે, સાધ્ય અવસ્થામાં મોક્ષને જાણે છે. કહેશે આગળ કહે છે ત્યાં સાધક અવસ્થામાં નિર્જરાને જાણે છે એટલું લીધું છે, રાગને જાણે છે સાથે સાથે કાઢ નહીં.
મુખ્યતા
ઉસકી હો જાતી હૈ, ઉસકી વો તો ક્ષીણ હોને વાલા હૈ, ઉસકો ક્યા જાને. તો અભી સમાપ્ત હોને વાલા હૈ ના, એક અધ્યાત્મ પ્રમાણ, અંદરનો સ્વ પ્રકાશક. સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક
અને એ સ્વપ્રકાશક પૂર્વક આવો સ્વપ્રકાશક થાય જ છે.
એ તો પરમાત્માને નિજ પરમાત્મા દેવને જાણતા જાણતા પરમાત્મા થાય છે એવો પાક છે. પરમાત્માને જાણે અને નિર્જરાને જાણે તો પરમાત્મા થાય એમ વાત લીધી નથી. નિજ પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે એકલું સ્વપ્રકાશક ઉપાધેયભૂત તત્વ જ્ઞાનમાં જ્ઞે પણ જણાય છે. એકલું ઉપાધેયભૂત તત્વ જ્ઞાનમાં જ્ઞે પણ જણાય છે પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. એવું વચન છે, ભગવાનનું વચન છે. પરમાત્માને જાણે અને સંવનીરાને જાણતા જાણતા પરમાત્મા થાય એવું વચન નથી. અંદરનું સ્વપ્રકાશક કાઢીને એકલું સ્વપ્રકાશક થાય. લોકોને અધ્યાત્મની વાત ખ્યાલમાં આવતી નથી.
અત્યારે પરમાત્મા તમે અનુભવી પરમાત્મા હોવું
હો જાતા બોલો. એ તો સવિકલ દિશામાં નિર્જરાને જાણે છે. નિર્વિકલ ધ્યાનમાં ગયો એ ધર્મ જ્ઞાન નહીં જાણતો નથી ને શુક્લ ધ્યાન નહીં જાણતો નથી. ભેદને ક્યાં જાણે તો ભેદને જાણવામાં રોકાઈ ગયો, લીન થઈ ગયો છે. પરમાત્માને એકલા પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. એક ઉપાધિ તત્વ જણાય છે અંતર્મુખ દ્રષ્ટિથી જોનારને એક ચૈતન્ય ચમત્કાર દેખાય છે. સિદ્ધાનંદના આત્મા જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. પર્યાયના ભેદો જણાતા નથી. પર્યાય પણ પરમાત્મામાં અભેદ થઈને એવા પરમાત્માને જાણે છે. પર્યાયનો ભેદ વચ્ચે આવતો નથી. ધારાવાહી નિર્વિકલ ધ્યાન થાય છે. પરને જાણું છું એવા પક્ષમાં તો સમય દર્શન થતું નથી, પણ રાગને હું જાણું છું એવા પક્ષમાં પણ અનુભવ થતો નથી. રાગથી ભિન્ન આત્માએ જાણ્યો જ્ઞાન અનુભવ થયો પછી કહે છે કે એવા પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. અલૌકિક વાત છે. આનો અર્થ જ આ થયો કે આત્મા જે જ્ઞાન માત્ર સ્વભાવ છે એના તરફ હો ત્યાં જાણવાનું લક્ષ થયું, ત્યાં કરવું બધું હું છૂટી ગયું. હું કરનાર છું એવી મિથ્યા બધી છૂટી ગઈ. બસ પછી જે છે એને એ જાણે છે. નિર્જરાને ને મોક્ષને એ જાણે જ છે. કરવું ગયું એટલે જાણવું ગયું એમ. હવે કે સાધકના કાળમાં નિર્જરાને જાણે સવિકલ્પના કાળમાં હો અને સાધ્ય કાળે એ મોક્ષને જાણે, બસ જાણે એટલું જ. ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેવી જ પોતાથી ઉપજે છે. એ અંદર સફળ પ્રકાશક નિર્જરાને મોક્ષને જાણે અને દ્રવ્યને પણ જાણે, દ્રવ્ય પર્યાયને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. બે દયોના વિષયને કેવળ જાણે છે, પ્રમાણ નથી. નિર્વિકલ્પમાં સવિકલ્પની કઈ જરૂર છે.
મોક્ષની વાત લીધી
લીધી મોક્ષની વાત
એટલે
બરાબર છે. પેલા મેં સવિકલ્પ લીધું નિર્જરામાં, પછી બારમી કાતે ખ્યાલ આવ્યો, પછી નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્જરા નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્યાનમાં મોક્ષને જાણે.
સાધ્યકાળે
સાધ્યકાળે એટલે સાધક છે હજી ના, સાધ્ય એટલે પરિપૂર્ણ
મોક્ષ.
કેવળ જ્ઞાન જયારે થયું ત્યારે મોક્ષ ને જાણે છે, દ્રવ્ય ને જાણતા મોક્ષ ને જાણે છે, અને સાધક હોય તો દ્રવ્ય ને જાણતા નિર્વિના ને જાણે છે, શુદ્ધિ ની વૃદ્ધિ ને જાણે છે, પછી શુદ્ધિ ની પૂર્ણતા થાય એને જાણે. પંદરકા સફળ પ્રકાશક, પછી રેપરીને જાણવું, અધ્યાત્મ સફળ પ્રકાશક, એ નિશ્ચયથી સફળ પ્રકાશક. નિશ્ચયથી સફળ પ્રકાશકમાં રાગ નથી આવતો. નિશ્ચયથી સ્વ અને પર એમાં જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર એટલું છે, કેમ કે નિશ્ચય લીધું છે. રાગાદી તો પર ના પડે,
અધ્યાત્મિક પ્રમાણમાં ભાઈ રાગ આવે જ
ના. ધન્ય સાધક ને અને ધન્ય સાધક પરમાત્મા ને આ પુસ્તકના વ્યાખ્યાન કોઈ જુદા પ્રકાર. છેલ્લી સ્થિતિમાં જતા જતા આ બધું આપી ગયેલું લાગે છે. ચિમ્માલી વર્ષ પછી, વર્ષ દોઢ વર્ષ પછી તો આવી પૂરું થયું. છેલ્લા સંદેશો જેમ સંદેશો આપે, 90 વર્ષની ઉંમરે, 100 વર્ષની ઉંમરે પિતા જતા હોય પુત્રને બેસાડે, જાઉં છો એ ધ્યાન રાખજો. આ સ્થિતિ છે, એ સ્થિતિમાં છે. પરિપક્વ સ્થિતિ જેને કહેવાય, જ્ઞાનની એકદમ વિશુદ્ધિ, ખૂબ શુદ્ધિ વધી ગઈ જ્ઞાનની, નિર્ભરતા બહુ વધી, અને વધતી દશામાં તો વધા જ કરે ને, એમાં તો સવાલ જ નથી. પણ બહુ વધી ગઈ જયારે, ત્યારે કહે છે કે અમે જ્ઞેયને તો જાણતા નથી, અમારું જ્ઞાન જણાય છે. આ ખરેખર તો એ પોતાની વાત કરે છે, પોતાને જે અનુભવ થઈ ગયો છે એ બહાર આવે. શાસ્ત્ર તો નિમિત્ત હોય, નિમિત્તના ઓથે પોતે પોતાની વાત કરતા હોય છે. તો નિમિત્તનો મોટા માણસનો ઉત્સાહ આમ કુંદકુંદ ભગવાને ને કહ્યું, આમ જીણવર કહે છે, યોગીદેવજી એક જીણવર કહે છે. ભાઈ જીણવરની અમારે સાચી જરૂરથી તમે કહો છો, અમને એમ લાગે. ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેવી જ પોતાથી ઉઠે છે. દ્રવ્યને પર્યાયને જાણતી જે પર્યાય પ્રગટ થવી, તે પર્યાય પણ સત અહેતુ પોતાના સકાળે એ પ્રગટ થાય છે. દ્રવ્ય પર્યાય બે ને જાણતી, જ્ઞાનની પર્યાય
એકલા દ્રવ્યને જાણનારી પર્યાય
સત્પણે ઉત્પન્ન થાય છે. હા, આ એ સત્પણે છે, એ પણ સત્પણે છે. એને કોઈની અપેક્ષા નથી, એક સમયનું સત જ્ઞાનની પર્યાય, એમાં સ્વ ને પર બે જણાય છે, બસ દ્રવ્યને પર્યાય બે જણાય છે. એમાં ધ્રુવ પણ જણાય છે અને ઉત્પાદય પણ
જણાય છે.
ઉત્પાદયને જાણતો એ પરણી જાય છે, ધ્યેયપૂર્વક નહીં થઈ ગયું. ધ્યેયમાં એકનું સ્વપ્રકાશન થાય અને ધ્યેયમાં સાથે સફળ પ્રકાશન બે આવે, એક સમયમાં એક સાથે એક જ પર્યાયમાં બે ભાવ છે. ઉપાદેયની અપેક્ષા એ સ્વપ્રકાશક, ને જાણવાની અપેક્ષા એ સ્વપ્રકાશક, સમય એક પર્યાય એક. ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે એટલે જે કા હોય તે કાળે તેવી જ પોતાથી ઉપજે છે, પોતાથી ઉપજે છે, પર્યાય પર્યાયથી ઉપજે છે એમ. પર્યાય દ્રવ્યથી નહીં ને કર્મના અભાવથી નહીં, અને નિર્જરા છે માટે નિર્જરાનું નામ ખાય છે એમ નહીં. જ્ઞાનની પર્યાય સત છે, આવ્યું ને આપણે. સમય જ્ઞાન માંથી જે નીકળે એક સરખું જ હોય, મદ્રાસના જ્ઞાની હોય કે કલકત્તાનો જ્ઞાની હોય કે જન્મોદીપના સિમંદર ભગવાન હોય કે ઘાતકી ખંડના સ્વયંપ્રભુ હોય, અત્યારે સ્વયંપ્રભુની વાણી કરે છે, પૂજામાં આવે છે, વિશેષ ખંડના
આવે છે,
એક સરખું નીકળે. કોઈ વખતે દેવ અહીંયા જાય, કોઈ વખતે બીજા ક્ષેત્રમાં જાય, દેવની તો શક્તિ છે, પણ હમણાં જાય તો ઈ નવા જાય તો એ કઈ ફેરફાર ન હોય તે તીર્થંકરની વાણીમાં કઈ ફેરફાર નહીં, એક જ છે, આત્મા એક રૂપ છે, એક સરખો છે, અને આત્માનો અનુભવ બધાને એક રૂપ સરખું છે, કેવો જ્ઞાન એક સરખું છે, કેવ જ્ઞાનમાં કઈ એનાથી અવસ્થા છે નહીં, અને કેવ જ્ઞાનનો વિષય એક કેવળીનો વિષય છે, બીજા કેવળીનો વિષય છે. આ સ્વપ્રકાશ અને સ્વપર પ્રકાશન છે ને, એ ઊંચા પ્રકારની ચીજ છે, કોઈ સમજતું નથી, કોઈ સમજતું નથી. કેટલી વાત ખુલાસ કર્યા, મુંબઈમાં કર્યા, રાજકોટ કર્યા, જયપુરમાં કર્યા, પ્રશ્નો આવે વિચાર કે અમને સ્વપર પ્રકાશકનું સ્વરૂપ સમજાવો, પ્રશ્નો આવે જયપુરમાં. ચોખ્ખી વાત એકદમ સ્પષ્ટ આધાર સહિત પણ પછી ગેરાયથી મેં વિચાર કરે નહીં, અહીં સાંભળું અહીં કાઢે નહીં, પછી ચિંતન કરીને બેસાડું, હું ગાથા કહું તો એ ગાથા એ ઘેર જઈને જોવે નહીં, કોઈ રૂચિ નહીં, એટલી રૂચિની ઉપર ઉપરથી સાંભળવાની રૂચિ કરી બસ, કેવળ સાંભળવાને વાંચવાની રૂચિથી કામ ન થાય, એનું ગોલન મનન નિરંતર ઊંઘમાં પડી આવું જોઈએ. રાગની યાદ નથી કર્યો, ના બિલકુલ નહીં, સ્વાસ્થ્ય પરિણામ એટલા જ જીવના પરિણામ બસ. પછી આગળ લખી અને કોઈ નથી, પછી થઈ ગયું. અહીં શું કહે છે કે પરમાર્થે જીવ ઉપજતો નથી, મરતો નથી, એમ ઉપરમાં કહ્યું યોગેન્દ્ર દેવે, એનો પોતે ખુલાસો કરે. ઉપજતો નથી શેમાં, કે પર્યાયમાં પરમાર્થે તે જીવ તે ઉપજતો નથી. પર્યાય ઉપજે છે, પણ પર્યાયમાં તે ઉત્પન્ન થઈ જાય છે એમ નહીં, એ તો છે જ છે, વ્યય પણ કરતો નથી. પ્રવર્તન સાર ગાથા 102માં આવ્યું છે કે જે પર્યાય ઉપજે છે તેને ધ્રુવની અપેક્ષા નથી. આ કેટલું પર્યાયનું સદ અહેતુ પણ છેલ્લે છેલ્લે બતાવતા જાય છે ઇમ્પેક્ટનું. તે પર્યાય ઉપજે છે તેની ધ્રુવની અપેક્ષા નથી. હવે એને પોતાના ધ્રુવની જ્યાં અપેક્ષા નથી ત્યાં પરની અપેક્ષાની તો વાત જ ક્યારે, પરથી થાય છે એ વાત ક્યારે. એ બંધમોક્ષ ઇત્યાદિ જેવું જ્ઞેય હોય તેવું જ તે કાળે જાણે છે.
જેવું હોય તેવું
એ બંધમોક્ષ ઇત્યાદિ જેવું જ્ઞેય હોય તેવું જ તે કાળે જાણે છે. એ જ્ઞેય માને કે ભાઈ બંધ ને મોક્ષ ધ્યેય નથી એમ. બંધમોક્ષ ઇત્યાદિ જેવું હોય જેવું જ્ઞેય હોય તેવું તે કાળે જાણે છે. પણ તેને જ્ઞાનની પર્યાયને બંધમોક્ષ આદિ જ્ઞેયની અપેક્ષા નથી, જ્ઞાયકની અપેક્ષા નથી, તો જ્ઞેયની અપેક્ષા ક્યાંથી હોય? બંધમોક્ષ આદિ વગેરે વગેરે એવા જે જ્ઞેયો પર્યાયના ભેદરૂપ જ્ઞેયો એની અપેક્ષા નથી. જાણવાના જ્ઞાનમાં જણાવવા યોગ્ય જ્ઞેય બરાબર આવ્યું માટે તેને જાણે છે એમ અપેક્ષા લઈને જ્ઞાન પર્યાય થાય છે એમ નથી. શું કેવું છે પ્રભુ આપને? આ તો અલૌકિક વાત છે કે જે પર્યાય આનંદની પ્રગટ થાય છે એ આનંદની પર્યાય જે જ્ઞેય છે અને એ જ્ઞેય જ્ઞાનમાં આવ્યું માટે જ્ઞેયથી જ્ઞાન થયું, જ્ઞેય છે માટે આનંદનું જ્ઞાન થયું એટલી એને પરાધીનતા અપેક્ષા નથી. જ્ઞેયકૃત અશુદ્ધતાનો એમાં અભાવ છે. કેમ કે એ જ્ઞાનમાં તો જ્ઞાય જણાય છે અભેદ પડે. જ્ઞેયની અપેક્ષા નથી, બંધમોક્ષની અપેક્ષા, જ્ઞાનના ઉત્પાદને બંધમોક્ષની અપેક્ષા નથી. એ તો નિરપેક્ષ જ્ઞાનનો પર્યાય સ્વતઃ સિદ્ધ, ધ્રુવની અપેક્ષા વિના, ધ્યેયની અપેક્ષા વિના અને જ્ઞેયની અપેક્ષા વિના. ધ્યેયની અપેક્ષા નહીં અને જ્ઞેયની અપેક્ષા નહીં, ક્ષણિક શુદ્ધ ઉપાદાન સ્વતંત્રપણે પ્રગટ થાય છે. ધ્રુવ છે તે ધ્યેય છે, એની અપેક્ષા નથી આવી ગઈ. હવે આ કે જ્ઞેયની અપેક્ષા
નથી, ધ્રુવની અપેક્ષા નથી.
હું આ તમે કેવા ભાગો છો?
સરસ વાત કરી. અપેક્ષા વિના અને હે કે અપેક્ષા વિના
સ્વતંત્ર પર્યાય પ્રગટ થઈ જાય. કરતા બુદ્ધિનો નાશ થાય એવી આ કથા છે. કરતા બુદ્ધિનો નાશ થાય એટલે પરાધીનતાનો નાશ થાય, પરની અપેક્ષાનો નાશ થઈ જાય. સ્વાધીનતા બતાવી, સ્વાધીનતા બતાવી. સત અહેતુક, સતને હેતુ ન હોય. હેતુ કયો તો સત હેતુ નથી, સતનું ખૂન થાય છે. કે નિર્જરા છે માટે નિર્જરાને જાણે છે એમ નથી, અને ધ્રુવ છે માટે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ
એમ નથી.
હું છું માટે પર્યાયને જાણવું પડે મને
એમ નથી.
એ પર્યાય પર આધીન, પર્યાય પર આધીન.
જેવી પર્યાય સત છે
आगे की भी अपेक्षा नहीं है, गृह की भी अपेक्षा नहीं है।
अरे शायद
ज्ञान
की पर्याय स्वतंत्र सब हेतु है। એમ જયારે જ્ઞાન જાણે ત્યારે કરતા બુદ્ધિ ન હોય, અને પરની અપેક્ષા ન હોય તો પરાધીન ન હોય,
સ્વાધીન
લક્ષ છૂટી જાય,
પર્યાયનો લક્ષ છૂટી જાય,
છૂટી જાય।
બંધ મોક્ષ હૈ, ગેહ હૈ, ઇસલિયે ઉસકા જ્ઞાન હોતા એસા નહીં,
નહીં હૈ
તો જ્ઞાન મેં આ જાતા હૈ,
જ્ઞાન મેં
ઉસકા લક્ષ છૂટ જાતા
હૈ,
અને ધ્રુવ કા લક્ષ હો જાતા
હૈ, અંદર મેં આ જાતા હૈ।
જ્ઞાન કી પર્યાય સત હૈ, ધ્યેય કી ભી અપેક્ષા નહીં હૈ, ગેહ કી ભી અપેક્ષા નહીં,
દોલિયા ને
હટિયા ને
ઇસમે હૈ ને,
હા ઇસમે હી
ઘણો માર આપી ગયા છે, ઘણો ગુરુદેવ ઘણો માર
ઘણો
તો એની પ્રશંસા માટે શબ્દો નથી। જ્ઞાન સત, ગ્રે સત, ધ્યે સત, પશુ સત,
સત સત સત, બસ સતનું સાંભળાય છે, સત પરાધીન ન હોય, એમ ન હોય, કોઈને આધીન સત ન હોય,
કોઈની
અપેક્ષા છે તો આમ છે, એ છે જ નહીં,
અપેક્ષા જ ન હોય,
અપેક્ષા જ ન હોય, નિરપેક્ષ,
નિરપેક્ષ
બરાબર શબ્દ મારે રહેવો, મેં બરાબર જેવું હતું એવું ધર્મ એવું ખ્યાલ મળી ગયું, એના લીધા હતી નથી, અહીં આનંદની જગ્યા હતી એવું બરાબર ખ્યાલ થયું, પણ એની અપેક્ષા નથી,
જ્ઞાન કી પર્યાય પ્રકટ હોતી હૈ, ધ્યેય સે નિરપેક્ષ, ધ્યેય સે નિરપેક્ષ,
કોઈ કોઈ ની અપેક્ષા વિના સ્વતંત્ર સત છે, પ્રેમ સત, ગુ સત્ય પર્યાય સત, બધું સત્ય સત છે, સત છે તો જ્ઞાતા છે, સત નથી તો જ્ઞાતા નથી,
બરાબર,
બધું સત છે તો જ જ્ઞાતા છે,
બરાબર,
તો જ જ્ઞાન છે, તો સમય જ્ઞાન છે, તો જ મોક્ષ માર્ગ ને મોક્ષ થાય,
છેલ્લે છેલ્લે સતનો એટલું બધું જોર હતું એટલે આત્મા અકર્તા છે, એ જન દર્શન થી પરાકાશ એ આવી ગયું, સતનું જોર ના જોર માં આવી ગયું, આત્મા અકર્તા છે,
અદભુત આ તો શાસ્ત્ર છે,
ગેરની અપેક્ષા નથી એમાં, ગેરની અપેક્ષા નથી એમાં, જ્ઞે ઉપરથી લક્ષ છૂટી જાય છે, અને ધ્યેયની અપેક્ષા નથી જ્ઞાનની પર્યાય ને એમાં, ધ્યેયનું લક્ષ થઈ જાય છે,
પર્યાય સહકયુ નિર્ભય છે. એની દ્રષ્ટિમાં નિરપક્ષ નિરપેક્ષ પ્રભાવી ધ્રુવ ધ્રુવ નિરપેક્ષ છે, પર્યાય પણ નિરપેક્ષ ધ્રુવ લક્ષાય બરાબર. કેમ કે ધ્રુવ નિરપેક્ષ છે ને, જે એમાં જણાય છે એ નિરપેક્ષ છે, એટલે કે જેનું અવલંબન છે એ નિરપેક્ષ છે. પર્યાય પણ નિરપેક્ષ જોઈ ને એના જેવી નિરપેક્ષ, એના જેવી નિરપેક્ષ હોય. ધ્રુવને કોઈની અપેક્ષા નથી, તો ધ્રુવ ધ્રુવને પ્રસિદ્ધ કરે એ પર્યાય પણ નિરપેક્ષ છે.
કઈ પર્યાય ધ્રુવને પ્રસિદ્ધ કરે છે કે જે પર્યાયમાં એવું લાગતું હોય કે પરના કારણે થાય છે કે આત્માના કારણે થાય છે, એવી સાપેક્ષ પર્યાયમાં ધ્રુવની પ્રસિદ્ધિ નથી થતી. બલવાન પર્યાયમાં ધ્રુવની પ્રસિદ્ધિ થાય છે. બલવાન એટલે જે પર્યાય પર્યાયનું સત પણ વિચારે છે, પરથી પણ નહીં અને ધ્રુવથી પણ
નહીં,
એવી નિરપેક્ષ પર્યાયમાં ધ્રુવ આત્માની પ્રસિદ્ધિ થાય.
નિરપેક્ષ પર્યાય બળવાનો, આનાથી આના આનાથી આ કે છે સ્વભાવમાં. લૌકિક વાત છે, જાણવાના જ્ઞાનમાં જાણવા યોગ નહીં બરાબર આવ્યું માટે તેને જાણે છે, એમ અપેક્ષા લઈને જ્ઞાન પર્યાય થાય છે એમ નથી. ગજબની જ્ઞાનની પર્યાયને સત, જ્ઞાનની પર્યાય સત છે, હેડલાઈન છે ને, જ્ઞાનની પર્યાય સત છે.
રવિ એમ તો બહુ સુંદર નીકળ્યા,
પર્યાય સત અયંતુક ધ્યેયની અપેક્ષા નથી. ધ્રુવ છે માટે ઉત્પાદ થાય છે એમ નથી ઉપરાયું, ધ્યેયની અપેક્ષા નથી ઉપરાયું, જ્ઞેયની અપેક્ષા નથી નીચે, એટલે સ્વતંત્ર સત અયંતુક, બે થી નિરપેક્ષ, કોઈ થી સાપેક્ષ નહીં. સત હોય ને નિરપેક્ષ, સતને કોઈની અપેક્ષા હોય તો સત રહેતું નથી, પરાધીન થઈ જાય સત,
એ સ્વાધીનતાનું ખૂન થાય,
ખૂન થાય, એકથી બીજું છે એમ થઈ જાય, એમ કોઈ દી ન હોય. સમ્યક જ્ઞાન નથી, તો સમ્યક જ્ઞાન નથી.
ત્રણેય
સત છે, આમના ઉત્પાદ બી ધ્રુવ ઉત્તમ સત છે. આમાં દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય સત એ છે, વિતરાગતા છે સતમાં, વિતરાગતા છે બસ. જેને સદ જાણ્યું તેને સર્વ જાય,
સદ જાણે તેને સર્વ
જાય. સદને જાણે એ જાણવા રૂપે પણ મેં, કરવા રૂપે ના પણ મેં, ખલાસ
જાણવા રૂપે પણ
સતને જાણે એટલે છે.
ત્રિકાળ સત છું એમ જ્યાં જાણ્યું તો પર્યાય સત થઈ ગયું, હું ત્રિકાળ સુ છું એને જાણનારી પર્યાય પણ નિરપેક્ષ થઈ ગઈ પ્રગટ. પૂર્ણ જ્ઞાન ધન એકલા જ્ઞાન સ્વભાવમય ભગવાન આત્મા છે એની પર્યાયમાં, એટલે કે જ્ઞાન પર્યાયમાં અનંતી પર્યાય ને દ્રવ્ય ગુણ જણાય છે, તે પર્યાય સહજ છે, તેને હું ઉત્પન્ન કરું છું એમ છે નહીં. આ સતનો ઉત્પાદ કોઈ કરી શકતો નથી. આ બંધને મોક્ષને ઉદયને નેજરાને કેવળ જાણું છું, જે છે તેને માત્ર જાણું છું, પણ કરું છું કે ભોગવું છું એમ છે નહીં, એટલી દ્રવ્ય દ્રષ્ટિનું પતન. કરું છું કે ભોગવું છું એમ છે નહીં, ઉપરના કોઈ પણ ભાવને હો કરું છું કે ભોગવું નથી, મોક્ષને કરતો નથી ને મોક્ષને ભોગવતો નથી એમ કહે છે. ત્રિકાળી નિષ્ક્રિય પદાર્થ એવો છે. હું છે ને, હું કોણ છું એની વાત ચાલે છે. હવે પરની દયા કરવી ને પરની મદદ કરવી ઇત્યાદિ તો ભાઈ તદ્દન તત્વ વિરુદ્ધ છે, એ કઈ માર્ગ નથી. લ્યો આવી વાત, માત્ર જાણવા રૂપે જ્ઞાન પરણવે છે. બસ કોને જાણે છે પૂછો, પણ જાણવા રૂપે પરણવે. બસ જેને જાણે છે, જેને જાણે છે, બેને જાણે, જાણવા રૂપે પરણવે. એમ ખેલું લીધું બધું જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે તે કહ્યું ને, અનંતી પર્યાયને દ્રવ્ય ગુણ જણાય છે તે પર્યાય સહજ છે. એ જ્ઞાનની પર્યાયમાં અનંતી પર્યાય બી જણાય, દ્રવ્ય જણાય ને ગુણ જણાય છે. તે પર્યાય જે પ્રગટ થઈ જ્ઞાનની પર્યાય એ સહજ છે, સત છે. સહજ એટલે સત છે, તેને હું ઉત્પન્ન કરું છું એમ છે નહીં. આત્માને જાણનારી જ્ઞાનની પર્યાયને હું પ્રગટ કરું છું એમ નથી. તો પરને જાણવાની જ્ઞાનની પર્યાયને હું પ્રગટ કરું છું, એ તો તારું અજ્ઞાન છે. આત્માને જાણનારી જ્ઞાનની પર્યાયનો પ્રગટ કરનારું નથી. જેમાં આત્માનંદ પ્રસિદ્ધ થાય, આત્મખ્યાતિ થાય, અનુભૂતિ થાય, એ પર્યાયનો હું કરનાર નથી. બહુ બહુ ઊંચી વાત, ઘણી ઊંચી વાત છે. તેને હું ઉત્પન્ન કરું છું એમ છે નહીં. બંધને મોક્ષને બધું લઈ લીધું, આગળ ટોટલ મારે છે. બંધને મોક્ષને ઉદયને નિર્જરાને કેવળ જાણું છું, જે છે તેને માત્ર જાણું છું, પણ કરું છું કે ભોગવું છું એમ છે નહીં. હવે પરની દયા કરવી, પરની મદદ કરવી ઇત્યાદિ તો ભાઈ તદ્દન તત્વ વિરુદ્ધ છે, એ કઈ માર્ગ નથી. લ્યો આવી વાત છે. થઈ ગયો મહત્વ, પૂરું થઈ ગયું. પ્રાર્થે સ્વાધ્યાય સારો છે.
સખી બહુ સુંદર.